अभी संवत 2498 1210 दसम बुधवार तारीख 13/9/67 नदी ने पूज्य श्री गांधी स्वामी नु श्री समयसा शासन श्री उत्तम संयम धर्म ऊपर तथा श्री समयसा कलसिका मा श्लोक 7 ऊपर स्वर्ण परिमा प्रवचन कलसिका ना सरण प्रवचन नंबर 14
नमो लोये सवयंतानम नमो लोये सवसिदानम नमो लोये सौभायरियाम नमो लोये सौजायनम नमो लोये सौ त्रिकालवर्ती सावनम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामदम मोक्षदम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः सुमति सारा स्वानुभूत्या चास्ते चित स्वाय भवाय सर्वाणाम
छठो दिवस धर्म अनंतर क्रम के अनुसार संयम धर्म का वर्णन करना चाहते हैं। संयम धर्म आज छठो दिवस गणवा मांगे। संयम ना बे प्रकार से एक इंद्रिय संयम अने प्राण संयम चकायना जीवनों प्राण અને પોતાના ઇન્દ્રિય અતિન્દ્રિય આત્માની દ્રષ્ટિ કરીને કે ઇન્દ્રિય પ્રાણ આદિ પ્રાણને જીતવા એટલે સ્વરૂપમાં વિશેષ સ્થિરતા કરવી એનું નામ સંયમ કહેવામાં આવે। આ એક ઉપાલન શબ્દ મૂક્યો છે। શું છે જો એ અંતરાત્માનો मन के दोष ने आत्म स्वरूप के विचार करने में चतुर चिद विवर्त अंतरात्मा ने कहे। ये अंतरात्मा हूं परम ब्रह्म नो पुत्र छो। परमात्मा नो तू पुत्र छो। आत्मा एक परम ब्रह्म परमात्मा से અને એની સંદિગ્ધ સંજ્ઞાન આદિ પર્યાય થઈ અંતરાત્મા એ પરમાત્માનો પુત્ર છે। એને આ કુલીન પુરુષને જેમ સંયમ ન શોભે એમ તને એમ કહે છે કે પરમાત્માના પુત્ર ભ્રમર અને મત્સ્યો કે દ્વારા પુષ્પો સિંહ પીપી કર ભૂલે હોઈએ રસકેશના આ ઇન્દ્રિયના વિષયો અનાદિકાળથી ભોગવ્યા છૂટી ગયા એવા એ વિષયોને તું વારંવાર રાગ થઈને ભોગવે છો। અપને પિતા પરમબ્રહ્મ કા સાથ સાથ અપના ભી વધ કરતા હૈ। ભગવાન આત્મા પરમબ્રહ્મ આનંદ એની પર્યાયમાં ભાનભાવ અંતરાત્મા એને કહે હે અંતરાત્મા આ સંયમના સેવનથી તારો ઘાત થાય છે। પરમબ્રહ્મ ભગવાન પણ તારી દ્રષ્ટિમાંથી અજલ થઈ જાય છે। બટ હે આત્મા તને એ વિષયનું સેવન અસંયમનું હોઈ શકે બહિરાત્મા પરણતી કો અંતરાત્મા કા ઘાત ઓર શુદ્ધ સ્વરૂપ મેં ચૂટ કરા કર આત્મા કો રાગ દ્વેષ ગણાના પરમાત્મા કા ઘાત સમજના ચાહીએ। જાણો વિશેષ વાતો ત્યાં લીધી છે કે કેવું છે વિષય કે આરંભ મેં સંતાપ કરવા વાળા છે પ્રાપ્ત હોકર અતૃપ્તિ અસંતોષના જાહેર કરનારા છે વિષયો અને અંતમાં છોડના કઠિન છે। વિષયો અસંયમ ભાવ એ પ્રારંભમાં પણ શરૂઆતમાં સંતમ કરનારા વાળા અતૃપ્તિ ના કરવાવાળા અને અંતે છોડવા કઠિન એવી ચીજને હિ અંતરાત્મા સ્વભાવપન્મુખ થઈને તે અસંયમને છોડ એનું નામ સંયમ ભાવના અથવા સંયમ ધર્મ કેને કહેવામાં આવે। કેમ કે વિષયરૂપી વિષ અપૂર્વ અલૌકિક હૈ કે અતિશય વિષમ અત્યંત કષ્ટકર ऐसा विलक्षण है जिसका सहसा मूर्छित हुआ जीव भवभक्त अनंत परिवार में सचित नहीं हो सकता। स्वसंवेदन का अनुभव करने वाला भी जीव, अपना आनंद का अनुभव करवा वाला पण जीव विषय में जो फंसी जाए और संयम की बात करें, विषयों के प्रसाद से ऐसे विभाग भाव को प्राप्त हो जाता है और फिर आनंद भौतिक ज्ञान चेतना का लाभ नहीं कर सकता। समझाणु खाए असंयम चेतवों वेदवों ये कर्म चेतना से ज्ञान की अंतरात्मा ये सारी ज्ञान चेतना वेदन छोड़ी ने आमा वेदन गई अनंत काल पाठी ज्ञान चेतना मौली दुर्लभ है एम कर संयम की भावना करी थोड़ू थोड़ बात तो घनी है मजा था। हम अपने अह क्या आयो आत्मो कलश छ कलश पूरा हो अत शुद्ध नयायतम प्रत्यग ज्योति चकास्ती तत् नव तत्वगतत्वेपि यत एकत्वं न मुञ्चति। शुं कहता जीव अधिकार से केवो जीव अनुभव में आवे तेने अनुभव कहिए अथवा केवो जीव श्रद्धा में आवे तेने जीव कहिए। અહીંથી હવે તે સુચેતના માત્ર વસ્તુ શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે ચકાસતી શબ્દ છે ને અનુભવનું પછી કે છે ત્યાં શબ્દો કીધા કેવી છે વસ્તુ શુદ્ધ ચૈતન પ્રભુ અનંત ગુણ સ્વભાવ રૂપ આત્મા શુદ્ધ વસ્તુ માત્ર ક્યાં દેનાય શુદ્ધ નયા યતન નો અર્થ કર્યો એ શુદ્ધ નય નામ પવિત્ર શુદ્ધ વસ્તુ એને જ આધીન છે એ કોઈને આધીન છે નહીં ઘણી વાત છે ને આ તો અધ્યાત્મની વાત છે ને એવી છે વસ્તુ શુદ્ધ નયાયતમ શુદ્ધ નય નામ શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ ભગવાન એને આધીન છે એ કોઈ રાગને પરને આધીન વસ્તુ નથી એવી અંતર વસ્તુનો અનુભવ કર દ્રષ્ટિ કર એને ધર્મ કહેવામાં આવે સમજાય છે ખાય વસ્તુ વસ્તુ માત્ર ને આધીન છે ભાષા જો ન્યાય ભાવ ચૈતન શુદ્ધ સ્વભાવ એ સ્વભાવ સ્વભાવને જ આધીન છે એ કોઈને આધીન છે નહીં સમજાય છે ભાઈ એટલે કે કોઈ વિકલ્પ ને નિમિત્ત ને વ્યવહાર કરે તો આ શુદ્ધ આત્મા પ્રગટે એમ નથી એમ કે છે સમજાય છે ભાઈ જેની વાત છે ભાઈ અનંત કાળ નો એને અભ્યાસ નહીં એક તો બાય પદાર્થ નો અભ્યાસ બાય નું લક્ષ્ય જ્ઞાન બાય ની શ્રદ્ધા અને બાય માં રાગાજી માં આચરણ એને આ આત્મા કેવો છે કેવડો છે કેમ છે એમ પેલો નક્કી કર્યા વિના કેમ છે સ્વયંસિદ્ધ છે કેવડો છે અનંત જ્ઞાન આદિ સ્વભાવ છે સમજાય છે ભાઈ કેવો છે કે અનંત ગુણથી શુદ્ધ એટલો પવિત્ર ધામ છે એ શુદ્ધ નયાયતમ શુદ્ધ નહી ને આધીન એટલે વસ્તુ સ્વભાવ સ્વભાવને જ આધીન છે અમે કથન થઈ ભગવાન આત્મા કર્મ જ્યાંય ત્યાંય કર્મ નહીં રાગી જાય ક્યાંય ગયા કર્મને આધીન એ વસ્તુ છે જ નહીં પણ રાગને આધીન એ નથી વસ્તુ એ નથી પર્યાયમાં કર્મને આધીન સ્વતંત્ર થઈને જે વિકાર કરે એ વસ્તુનો સ્વભાવ નથી એમ કે છે કર્મ એને વિકાર કરાવે એવી તો એની પર્યાયનો ધર્મ નથી શું કહ્યું પર્યાય એટલે અવસ્થાનો ધર્મ ધર્મ એટલે સ્વભાવ કર્મ વિકાર કરાવે એવો તો પર્યાયનો ધર્મ નથી પણ દ્રવ ધર્મ વસ્તુ સ્વભાવ એ રાગને આધીન થાય એવો વસ્તુ સ્વભાવ નથી. સમજાય છે? કાંઈ નિમિત્ત આધીન થઈ અને વિકારી પર્યાય કરે એની પર્યાયની યોગ્યતા ખરી, પણ કર્મ એને પરાધીન કરે ને વિકાર કરાવે એવો પર્યાયનો ધર્મ નથી. એમ આત્મા રાગને આધીન થઈ અને વિકારી થાય એવો એનો પર્યાય ધર્મ છે. સમજાય છે? કાંઈ સ્વભાવ ધર્મ એ નથી. સમજાણું કાંઈ? વસ્તુ માત્ર ને આધીન છે. ભાષા જો ટીકા પણ ભગવાન આત્મા શું ચૈતન સચ્ચિદાનંદ સ્વરૂપ એ પોતાની નિર્મળ પર્યાય થી પ્રગટ થાય તે પોતાના સ્વરૂપને જ આધીન છે. એ નિર્મળ પર્યાય પણ એની છે, એને આધીન છે, પરને આધીન છે નહીં. સમજાય છે? ખાય ભાવા કામ છે. જેને અનુભવતા સંકિત થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે. હવે જેને અનુભવતા જે શુદ્ધ ચૈતન વસ્તુ ભગવાન આત્મા એને સ્વસન્મુખ થઈને અનુભવતા જે સમ્યકત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને હવે કહે છે. સમજાણું કાંઈ? જે શુદ્ધ વસ્તુ શુદ્ધ પરાને નથી છોડતી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન શુદ્ધ સ્વભાવ વસ્તુ જો એ પોતાના શુદ્ધ સ્વભાવને ત્રણ કાળમાં કોઈ દી એને છોડ્યો. અહીં આશંકા કરે જે વસ્તુ જયારે સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે ને. જયારે એમ ગુરુએ કહ્યું કે વસ્તુ તદ્દન શુદ્ધ સ્વરૂપ જે ધ્રુવ ચૈતન મૂર્તિ પરમાનંદનું ધામ એ શુદ્ધ સ્વરૂપ કદી છોડતી નથી. વસ્તુનું વસ્તુપણું શુદ્ધપણું એ કેમ છૂટે? છૂટે તો વસ્તુ રહે નહીં. વસ્તુપણું શુદ્ધપણું છૂટે છે ત્યારે કોઈ કંઈક, પણ સંસારમાં તો શુદ્ધપણું છૂટે છે ને. ક્યારે શુદ્ધ થાય? સંસાર જે છૂટે ત્યારે શુદ્ધ થાય. એમ જે વસ્તુ દ્રષ્ટિ વિચાર તો ત્રણેકાળ શુદ્ધ છે. વસ્તુ જોતા તો ત્રણેકાળ શુદ્ધ છે. એ તો પર્યાયમાં અશુદ્ધતા, પર્યાયમાં અશુદ્ધતા તળીને શુદ્ધ થાય તો પર્યાયની વાત છે, અવસ્થાની વાત છે. વસ્તુ જોવો તો ત્રણેકાળ શુદ્ધ છે. અરે વાતું ભાઈ, ભગવાન તું તો પરમાત્મા રૂપ જ છો ત્રિકાળ એમ કે છે. હે સમજાય છે? ખાય અનંત આનંદ અપ્પા છો પરમપ્પા એ છે આવે છે કે એમાં તમને કેની પણ ખબર કોઈ વાંચ્યું નથી તમને એમ. હે એમ ભાષા માટે એમાં શું આત્મા એને કહીએ કે જે પરમાત્મા સ્વરૂપ જ છે. પર્યાયમાં અવસ્થામાં રાગ આદિ છે એ આત્મ વસ્તુ નથી, એ તો આશ્રવ તત્વ છે. પુણ્ય પાપના વિકલ્પો એ તો આશ્રવ તત્વ છે, જીવ તત્વ નથી. ભગવાન આત્મા જ્ઞાય સર્વ ચૈતન જ્યોત વસ્તુ પરમ આત્મ સ્વરૂપ, પરમ આત્મ સ્વરૂપ પોતાનો પરમ સ્વરૂપ શુદ્ધ એ તો ત્રિકાળ શુદ્ધ છે. ફરી સંસાર અવસ્થા છૂટે અને પછી નિર્મળ દશા થાય ત્યારે શુદ્ધ કહેવાય એમ નહીં. એ તો અવસ્થાની શુદ્ધતા થઈ, વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. સમજાણું કાંઈ? જે વસ્તુ દ્રવ દ્રષ્ટિ વિચાર દ્રવ નામ વસ્તુ, હવે એનું ધ્રુવપણું અવિનાશી સત સ્વભાવ ચેતના એવો જેનો ટિકાવ સ્વભાવ જોતા એ શુદ્ધ છે. પર્યાયમાં અવસ્થાના અશુદ્ધતા સંસારની અને મોક્ષ માર્ગની નિર્મળતા શુદ્ધતા એ પણ પર્યાયમાં, અને પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ પણ એ પર્યાયમાં છે. એ પર્યાય કે અવસ્થાના ત્રણ પ્રકાર છે, વસ્તુમાં ત્રણ પ્રકાર, વસ્તુ એકરૂપ સુચૈતન મૂર્તિ છે. સમજાણું કાંઈ, વસ્તુ અશુદ્ધ થાય એટલે શું થયું, વસ્તુ અશુદ્ધ થાય એટલે શું થયું, મલિન થઈ જાય એટલું, એ તો નિર્મળાનંદ સૈદાનંદ ઘન કેવળ જ્ઞાન ખંડ પરમાનંદની મૂર્તિ ધ્રુવ શુદ્ધ કાળ છે. એ પર્યાયમાં વસ્તુનું ભાન કરતા સમ્યક દર્શન થઈને પછી જયારે કેવળ જ્ઞાન થઈને પૂર્ણ શુદ્ધ થાય છે, એ પર્યાયમાં શુદ્ધ થાય છે. પર્યાયમાં મુક્ત છે એ પર્યાય છે, સિદ્ધ દશા એ પર્યાય છે, સિદ્ધ દશા એ દ્રવ્ય નથી, પર્યાય છે. પરમાત્મા દશા એ પણ પર્યાય છે. આ પરમાત્મા સ્વરૂપે દ્રવ્ય દેખાવ છે. બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા એવા જે પર્યાયના ભેદ છે એ તો અવસ્થાના પ્રકાર છે. વસ્તુ તરીકે તો ઠેકા શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જ છે. એવા વસ્તુનો આશ્રય એને જીવ કહેવામાં આવે છે, એમ કે થાય એને આત્મા કહેવામાં, એ આત્માની અંતરદ્રષ્ટિ કરતા સંગત દર્શન થાય કે આવો આત્મા શુદ્ધ એનો આશ્રય લેતો. સમજાણું કાંઈ, નવ તત્વ ગતત્વેપી, નવ તત્વ જીવ અજીવ આશ્રવ વન સંબર નિરામુખ સંપન્ન પાપ, નવ નવ તે રૂપ પરણમી છે, તે રૂપ પરણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપ છે, તો પણ વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. સમજાણું, આ જે પહેલા એવું થયું નવતત્વ રૂપે પરણમી છે એના કરતા નવતત્વ રૂપે પરણમી છે એ બીજી વાત છે. છેલ્લા બોલ છે ને, નવતત્વ જીવના પરિણામો છે, પરિણામો કેટલાક શુદ્ધરૂપ ને કેટલાક શુદ્ધરૂપ એ સંબંધ નિગ્રહ લીધા છે ભાઈ, પાછળ લીધા છે. હા, એટલે ઓલાજી હતા એ નહીં, ઓલાજી લીધા છે. નવતત્વ અનાદિનું પરિણામ હતું એ તો વિકાર રૂપ વિભાવ રૂપ. હા, અને અહીંયા કેટલાક શુદ્ધરૂપ પરિણામ ને કેટલાક શુદ્ધરૂપ છે, કહેશે આગળ. છેલ્લા પર્યાયમાં જોતા આશ્રવ હોય, બંધ હોય, સંબર હોય, નિદ્રા હોય, મોક્ષ હોય, પર્યાય આમ સમજાય છે. વસ્તુ જોતા એમાં પર્યાય નથી. સમજાણું કાંઈ, અરે વાતો ભાઈ, આ ધર્મ ની આવી વાતો, અને જેને સાંભળીને હવે કેવો ધર્મ કરી છે, એ ધર્મ કરીએ, કરો કરી દો, પરોપકાર કરો, જીવ દયા પાવો, કામ કરો, હા તપા જમણા હકો કેતો બહુ તો આ કેતો ત્યાં અમારે પાલી કેતો ભાઈ, બે માસ હમણાં થયા છે, હવે ધમાધમ મોટો હરઘોડો, બે માસ મહિના બસ એ ધર્મ માને છે, દૂરમાં એ ધર્મ નથી, તારા ઉકરાઈ જાય ને માસ માસ ગમણા કરીને, છ મહિના કર ને બાર મહિના કર હુકાઈ જાય ને એમને. આત્મા અખંડાનંદ શુદ્ધ ચૈતન્યના અંતરના સંગત દર્શનના ભાન વિના પરમાર્થના અણસ્થિત તે વ્રત તપ ને કરે તે બાળ વ્રત ને બાળ તપ છે. સમજાણું કાંઈ, એ કુંકુંડાચાર કે છે, વરઘોડો હતો કેતો હમણાં મારે નટવું નહીં, ગામમાં વરઘોડો નીકળ્યો છોકરો કે આપણે આવો વરઘોડો કેમ નીકળતો, આપણને વરઘોડો નીકળ્યો થોડો તે દિવસ, એમ લોકોને તો આમ બહાર, હા હા હો હા હા વાહ, બે મહિનાના અપવા જો ભાઈ, તપસી તપસા, હે તપસી સ્વભાવથી ગયા લપસી, સ્વભાવ ચિદાનંદ ભગવાન આત્મા એનું ભાન નંબર. એમાં કોઈ રાગની મંદતા કદાચિત કરી હોય તો કોઈ મંદાય પણ મિથ્યાદર્શી થઈ. એને આ ત્યાગ્યું નામે લીધું દ્રષ્ટિ તો રાગ ઉપર ને પર ઉપર એ મિથ્યાદ ભાવ છે, સ્વરૂપ થી ખસી ગયો છે. હે, ધર્મ નો ત્યાગી છે. હા, આટલી વાત પરમાત્મા સ્થિતિ આવે છે ને. ભગવાન આત્મા ચૈતન શુદ્ધ વસ્તુ, એમાં જે સ્થિર નથી, જેની દ્રષ્ટિ નથી, જેમાં સ્થિર થયો નથી, એવો જે વ્રતને તપ આદિ કરે એ બધા અજ્ઞાન વ્રતને અજ્ઞાન તપ કહેવામાં, બાળ વ્રતને બાળ તપ, મૂર્ખાઈ ભરેલા વ્રતને મૂર્ખાઈ ભરેલા તપ. હે, અમે આવું થાય અહીં કે છે નવ તત્વ ગતે તેપી મોક્ષરૂપ પાપ પ્રણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપ છે. વસ્તુ તો શુદ્ધ સ્વરૂપ છે, એમને દ્રવ્ય સ્વભાવ છે. એ બોલશો જેમ અગ્નિ દાહક લક્ષણ છે, ઉષ્ણ લક્ષણ દાહક લક્ષણ બાળવાનું કહે છે, બહુ ઉષ્ણ આગળ કહે છે. તે કાષ્ઠ લાકડા તરણા ને છાણા સમસ્ત ગાય ને દહે, દહવા યોગ બળવા યોગ ને બાળે, બળવા યોગ ને બાળે. કોણ? અગ્નિ. દહતો થકો અગ્નિ દાયાકાર થાય, એ લાકડા ને તરણા ને પાંદડા ને બાળતો થકો તેને આકારે થાય. આકાર થાય ને એવો આકાર, પાંદડું હોય તો પાંદડા જેવો આકાર થઈ જાય, લાકડો એવો હોય છાણું છાણા જેવો આકાર અગ્નિનો થઈ જાય, તેને આકારે થાય. પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ટ્રણ અને છાણાની આકૃતિમાં જોવામાં આવે, એ અગ્નિને તરણાના છાણાના લાકડાના આકૃતિથી આમ જોવામાં આવે તો કાષ્ટનો અગ્નિ, તરણનો અગ્નિ, છાણાનો અગ્નિ એમ કેવું સાચું છે. પર્યાયમાં જોતા અગ્નિ લાકડું જેવું હોય અગ્નિ થઈ જાય, એવા આકાર થઈ જાય છે. પાંદડું હોય તો એવું હુકું પાંદડું હોય પીપળવાનું તો એ આકારમાં થઈ જાય. છીંદડી શું કહેવાય, રસી એ હળગે તો અગ્નિ એના આકાર થઈ, એને આકાર દેખાય, એને આકાર દેખાય છે. પર્યાય લક્ષે એ અગ્નિ તૃણનો અને છાણાનો એવું પર્યાય પણ છે. હાથું પર્યાય પણ એ પ્રણમી છે, બરાબર છે. વસ્તુ છે ઉષ્ણ સ્વરૂપ, એ એકરૂપ છે, એકરૂપમાં અનેકરૂપતા નથી એમ કહે છે. સમજાણું કાંઈ? અગ્નિ છાણા, છાણા સમજશે, ગોબર કંડા, લાકડા એને તરણા, એની આકૃતિમાં જોવામાં આવે એ વસ્તુ હાચી. જો આવે તો કાચનો અગ્નિ છે એ હાચું છે. હાચું છે એટલે અગ્નિને આ લાકડા ને પાંદડા ના હળદવા પણ એમ આકૃતિથી, આકૃતિને પૈસા પર્યાય પૈસા સાચી છે, પર્યાય પૈસા સાચી છે. સમજાણું કાંઈ? અને જો અગ્નિની ઉષ્ણતા માત્ર વિચારમાં આવે, એક ઉષ્ણ 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 તો આકૃતિ ગૌણ થઈ ગઈ, ઉષ્ણ પણ જેટલું છે એનું. અગ્નિ વસ્તુ ને ઉષ્ણ એનો સ્વભાવ, એમ આત્મા વસ્તુ ને ચેતના એનો સ્વભાવ. ચેતના રાગાદી ને આકારે થાય, છતાં એ પર્યાય ભલે પર્યાય હોય, સંભર ને આકારે સંભર પર્યાય પણે, રાગ પણ પર્યાય, સમય સમય ની પર્યાય પણે, છતાં એ પર્યાય પણે પર્યાય પણે થાય તે પ્રકારે હાથું છે પર્યાય થી. સમજાવશે? અગ્નિને તરણાને લાકડાના આકાર પણ થઈ તે અપેક્ષા, આકૃતિની અપેક્ષા, એ પર્યાય બરાબર છે, એ પ્રકાર સાચું છે, એ તદ્દન જૂઠું છે એમ નથી. અગ્નિની ઉષ્ણતા માત્ર વિચારવામાં આવે, જો અગ્નિની ઉષ્ણતા લીધી છે, અગ્નિની ઉષ્ણ સ્વભાવ લીધો, એનો સ્વભાવ જે ઉષ્ણ છે એ સ્વભાવથી જોવામાં આવે તો ઉષ્ણ માત્ર છે. બધાનો ઉષ્ણ 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 ઉષ્ણ, લાકડામાં ત્રણામાં ત્રણ, ઉષ્ણ પણ ઉષ્ણ પણ ઉષ્ણ પણ, બસ એકરૂપ છે. સમજાય છે ને? કાચ નો અગ્નિ, ત્રણ અગ્નિ, છાણા નો અગ્નિ, એવા સરસ વિકલ્પ જૂઠા છે. દ્રવ્યના કૃષ્ણપણાના અપેક્ષા એ આકૃતિના ભેદોથી જૂઠા છે. કારણ કે અભેદ ઉષ્ણ માત્ર માંથી ભેદ છે ને એ ભેદ જૂઠા છે. પેલા કીધા હતા કે કેવો હાચું છે એમ કીધું ભાઈ. હા, આકૃતિ છે ઘડી, પર્યાય પણ છે 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 છે, ધ્યાન રાખજો. ઉષ્ણ 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 અગ્નિ ઉષ્ણ 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 જોતા એ વસ્તુ ખોટી છે. ઉષ્ણ માત્ર ની અપેક્ષા ખોટી છે, પર્યાય આકૃતિ ની અપેક્ષા સાચી છે. આ તો જે દ્રષ્ટાંત છો, તેવી જ રીતે નવતત્વરૂપ જીવના પરિણામો છે. જો જીવના નવતત્વરૂપ પરિણામ છે, અજીવ છે એવો વિકલ્પ પરિણમન, આશ્રમનું પરિણામ, પુનપાપના વિકલ્પનું પરિણમન, સંવરનું પરિણમન, નિદ્રાનું પર્યાયમાં પરિણમન, મોક્ષનું પર્યાયમાં પરિણમન. એ પર્યાયને આકારે જો તે પર્યાય પર્યાયપણે બરાબર છે. અરે વાત ભાઈ, હા એ છે. પર્યાય થી જુઓ તો રાજપણાનું પરિણમન છે, તે આકૃતિ બરાબર છે. પર્યાય થી જુઓ સમર્પણે પ્રણમે છે, શુદ્ધ સમર્પણ હો, એ પર્યાય બરાબર છે. નિદ્રાપણે પ્રણમે છે બરાબર છે, મોક્ષપણે પ્રણમે, પર્યાયપણે પર્યાયપણે એક સમયની અવસ્થા પણ તે બરાબર છે. સમજાણું કાય, ભિન્ન ભિન્ન રીતે વસ્તુને અભેદ અને ભેદનું જ્ઞાન કરાવે છે. અભેદની દ્રષ્ટિ થાય ત્યારે એને ભેદનું જ્ઞાન હતું. હા, જેમ એ અગ્નિની ઉષ્ણતા અથવા અગ્નિ લાકડાદીના બળવા લાયક પદાર્થને આકારે પ્રણમતી તે તે પર્યાય તરીકે સાચી છે, પણ તેનો હળંગ એ ઉષ્ણ સવા ઉષ્ણ 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 જુઓ તો એ આકૃતિ એમાં છે ને એ અપેક્ષા જૂઠી છે. એમ ભગવાન આત્મા પર્યાયમાં રાગપણે થાય, અરાગપણે થાય, પૂર્ણ વિતરાગપણે થાય. સમજાય છે કાંઈ? તો એ અરાગ રાગપણે થયો આશ્રમ એ પણ આકૃતિ છે, સંબરપણે થાય એ પણ પર્યાય છે, મોક્ષપણે થવું એ પણ એક પર્યાય છે. મોક્ષ પણ પર્યાય છે, મોક્ષ પર ગુણદ્રવ્ય નથી. પંડિતજી, સીધ પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે, કેવળ જ્ઞાન ગુણ નથી. વિકારી વસ્તુ છે, એકરૂપ છે. સમજાણું કાય? એવી વાત કરે છે. બોલો, વેદાંત કહે છે કે પર્યાય નાસ્તી છે, પર્યાય નથી એમ નથી. પર્યાય પણ એ પર્યાયનું પરિણમન નવ પ્રકારનું છે તે બરાબર છે. છે બિલકુલ નથી, જગત સત્યને મિથ્યા, આત્મ સત્યને જગત મિથ્યા એમ નથી. એક જ આત્મા સત્ય ને પર્યાય નથી એમ નથી. સમજાય છે કાંઈ? હે, કુટુંબ નહીં હે, નહીં નહીં. પર્યાયમાં પર્યાયમાં એ ભાગ છે, પ્રણમે છે, ઉત્પાદ હોય ઉત્પાદ હોય ઉત્પાદ હોય છે. ધ્રુવની અપેક્ષા જો તો ઉત્પાદ નથી, એકરૂપ શુદ્ર છે એમ કહે છે. અહીં તો દ્રષ્ટિનો વિષય જે એકરૂપ છે એમાં પર્યાય નથી એમ કેમ ભાઈ? પણ ભાઈ ભાઈ, અરે સમજવું 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 જ આવે છે મારું. આમાં એક ગણું આમાં તો સમજવું સમજવું સમજવાનું, પણ સમજવું એ કરવું નથી. એ સમજવું એ કરવું નથી. શું સમજે? એ તો જ્ઞાનનો પિંડ છે ને, જ્ઞાનની ક્રિયા થવી એ જ એની ક્રિયા છે. સમજણની ક્રિયા, સમજણની ક્રિયા, સમજણની ક્રિયા, સમજણની ક્રિયા પૂરી થઈ વિધમુખ છે. જ્ઞાનની ક્રિયા અધૂરી પ્રણમે, અધૂરી પ્રણમે તે સંબંધા છે. જ્ઞાનની પૂરી પ્રણમ થઈ જન્મુખ છે. જ્ઞાન ક્રિયા તો ધ્રુવ શુદ્ધ રૂપે છે, એક રૂપે છે. સમજાણું કાંઈ? કેટલાક એમ લાગે તો ભાઈ આખો લી આ એકની એક વાત, આ એકની નથી, જુદી જુદી વાત છે એમાં. પણ છે ને એના પડખાનું ભાન નથી ને, એને એક જ પ્રકારનું જાણ, પણ જુદા જુદા પડખેની વાત ને સિદ્ધ કરે છે. હા અમુક નહીં એને ખબર ન મળે ને, સામાન ઉટલે પોટલે માને એને લાગે કે આ તો છે એ જેનું હાલે છે, એમ નથી. હે લાંબો કોટ છે, ભિન્ન 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 પ્રકારે તે તત્વને પર્યાય ને દ્રવ્ય શું છે એના પ્રકાર ભિન્ન ભિન્ન રીતે બતાવે. ઘણા પ્રકારની ભિન્ન ભિન્ન જાતની ભૂલું છે અને ભૂલું વર્તે છે નાદીથી, તેથી અનેક પ્રકારના વસ્તુનું વર્ણન કરીને વાસ્તવિક સત શું છે એને બતાવે. સમજાણું કાંઈ કોઈ એમ જ માને કે દ્રવ્ય છે તે દ્રવ્ય શુદ્ધ છે, શુદ્ધ છે શુદ્ધ છે, બસ થયું. પર્યાય પર્યાય નથી તો પર્યાય નથી, મોક્ષ નથી. પર્યાય નથી તો ધર્મ નથી, ધર્મ એ પર્યાય છે. સમજાય છે? પર્યાય નથી તો દ્રવ્ય નથી, પર્યાય વિનાનો દ્રવ્ય હોઈ શકે જ નહીં. સમજાણું ખાય. તેવી જ રીતે નવ તત્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે. શું કે છે? ભગવાન આત્મા જયારે સંબર નિદ્રા રૂપે પ્રણમે છે, પર્યાયમાં શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરીને શુદ્ધ રૂપે પ્રણમે છે. અરાગી પર્યાય સમ્યક દર્શનજ્ઞાન ચારિત્રની પર્યાય એ શુદ્ધ પરિણામ છે, એ શુદ્ધ પરિણામ છે. પણ છે પરિણામ છે પર્યાય, પણ એ શુદ્ધ છે. દ્વિત્રિકાળી શુદ્ધ છે એવું શુદ્ધ નહીં, પણ એક સમયનું શુદ્ધ છે. સમજાણું કાંઈ? જીવ વસ્તુ છે ભગવાન, જ્ઞાન જ્યોતિ, એના નવ પ્રકારની પર્યાય પરિણમન, એમાં સંબરદરા અને મોક્ષ શુદ્ધ પરિણામ છે. મોક્ષ પણ એક શુદ્ધ પર્યાય છે, શુદ્ધ પરિણામ છે. હજી તો પર્યાય ની ખબર ન મળે. ગુણ છે, સુરતીજી કોઈ હતો છે. તમે સંકિત ને પર્યાય કેમ કહો છો? ઘણા વર્ષની વાત છે, 15-17 વર્ષ. સંકિત નો ગુણ છે, આટલી ખબર ન મળે. અને થઈ ગયા થોડક. અહીં તો કે છે ભગવાન આત્મા એના પરિણમનમાં પર્યાયમાં અવસ્થામાં હાલતમાં એના પરિણામના બે પ્રકાર છે. કેટલાક પરિણામ શુદ્ધ છે સંવર નિદ્રા અને મોક્ષ, કેટલાક પરિણામ અશુદ્ધ છે પુંજ પાપ આશ્રવ ને બંધ. એમાં પોતાના છે, પરને લઈને નહીં કાંઈ, પર પરમાં રહ્યું અહીં ખબર નથી. સમજાણું કાંઈ? પર્યાયમાં, પર્યાય એટલે અવસ્થા, અવસ્થા તે જ દ્રવ્યને જાણે છે. કઈ દ્રવ્ય દ્રવ્યને જાણે? પર્યાય જે સમ્યક દર્શન છે, પર્યાય છે સમ્યક, એ દ્રવ્યને અંદર આ દ્રવ્ય શુદ્ધ છે. જણાય છે શુદ્ધ, પણ જાણનાર પર્યાય છે. એ વાત ભાઈ, પર્યાય ને પર્યાય ને આવું. ઓટલે ઓટલે કરતા હતા ધર્મ, એમાં નહીં કહ્યું કે આ ખોટું છે ને આ શું છે ફલાણું છે. એ કરતા ઉગે ઉગે કરતા હતા આયુષ્યને ગુમાવવાનું. મેળો જીવન ચાલ્યું જાય છે, ચાલ્યું જોઉં ઘણાનું ભાન બીજા એમને હે ચલાય. કેટલાકના બફમ વ્યાજ ગયા એમને, કાંઈક આપણે ધર્મ કરીએ, કાંઈક ખારું કરીએ, કાંઈક પરોપકાર કરીએ, આ કરીએ, દેશ સેવા કરીએ. નહી સમજે ને, સમજે ને. અહીં તો કે છે ભગવાન, સાંભળ તો ખરો પ્રભુ. હા હા, તારામાં બે પ્રકાર, તારામાં બે પ્રકાર, તારે લઈને અહીં જો જીવ અધિકાર છે. પરની વસ્તુ અહીં કામ નથી અત્યારે. જીવ જેમ અગ્નિ લાકડા છાણા તરણા આકારે થાય છે એ અપેક્ષા હતી છે, આકાર પણ થાય છે ને, એમ આત્મા રાગ પણ થાય છે એ પ્રમાણે હાથો છે અશુદ્ધ પરિણામ, અને પાછું સંબર પણ થાય છે એ શુદ્ધ પરિણામ પણ હાથો છે, એ શુદ્ધ પરિણામ પણ હાથો છે. હું તો અપાશ્રમ હતો કોઈ લેવું સાંભળ્યું નહીં, અહીંયા આ જેઠિયા કહેવાય છે, મુખ્ય અગ્રેસર ગામના. હે ભગવાન તારી લીલા પર જો કે છે, તું વસ્તુ ત્રિકાવતો ધ્રુવ શુદ્ધ છે, એ શુદ્ધ ની અપેક્ષા એ આ જે પર્યાયો નો ભાગ તે જૂઠો આની અપેક્ષા કહેવાય છે, પણ પર્યાયમાં અશુદ્ધપણાનું પરિણમન દયાદાન વ્રત કે પાપના પરિણામ રૂપે આશ્રમનું પરિણામ તારી પર્યાયમાં છે એક વાત, અને પાછું ભાન થયું સ્વરૂપનું ત્યારે સંબરનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય છે, ગુણ નથી, મોક્ષ માર્ગ એ ગુણ નથી, મોક્ષ માર્ગ એ પર્યાય છે, એ આત્માની તત્વાર શ્રદ્ધાનો સમ્યક પર્યાય થઈ સમ્યક જ્ઞાન સોનું થયું અને સ્થિરતા થઈ, એ સંબરનું પર્યાય એના પર્યાય પણ સાચી છે, અને તે વખતે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિદ્રાપણે પર્યાય પરણમે છે એ વાત સાચી છે, સમજાય છે કાંઈ એમ ઉડાવી દે કાંઈ નહીં, અશુદ્ધ ભજા થયા ની શુદ્ધ ભૂત પર્યાય પડે એને એકલો જાય એમ નહીં, કે છે જેમ અગ્નિનો દ્રષ્ટાંત દઈને આ આત્માને દાખલો વસ્તુના સિદ્ધાંતને સમજવામાં સહેલો પડે માટે દાખલો હોય છે, સમજાય છે કાંઈ, એને ખ્યાલમાં આવે કે અગ્નિ છે ને અગ્નિ એનો ગુણ તો ઉષ્ણ છે, હવે ઉષ્ણ ઉષ્ણ ઉષ્ણપણે જોવો તો અગ્નિ ઉષ્ણપણે જ છે, હવે એ ઉષ્ણ અગ્નિ જયારે લાકડા આદિ છાણા આદિ રોઢા છાણા અડાયા છાણા અડાયા છાણા સમજતે અડાયા છાણા સમજતે જંગલ મેં પડાવો ને અમથા અમતા પડ્યા અમતા ફૂકાઈ ગયેલા પડ્યા, હવે અહીં ઘરે જે છાણ કરીને બાંધે તો કુંપળ નાખીને આવામ બનાવે, પણ ઓલો તો પડ્યામાં ફૂકાઈ ગયા હોય, હવે એ અગ્નિ થાય તો એ આકાર અગ્નિ થઈ જાય, આકાર એવો અગ્નિનો થઈ જાય, આકૃતિ અગ્નિની એવી આકૃતિ થાય, કે આકૃતિની અપેક્ષા આકૃતિ બરાબર છે, પણ ઉષ્ણ 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 અગ્નિ અગ્નિ એમ નથી લીધું ભાઈ, બોલો ભાવ લેવો જાય, ઉષ્ણ 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 ભાવ તરીકે પ્રસ્તુત કરશે, એમ ભગવાન આત્મા એની અશુદ્ધ પર્યાય પુણપાપની પરણમે છે એની પર્યાયમાં છે એ પૈસા હાચી છે, બ્રહ્મ સચ ને જગત મિથ્યા પર્યાય જૂઠી છે એમ પર્યાય પર્યાય પણ છે, સમજાય છે કાંઈ, એટલે કે તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે કેટલાક કીધા છે, બહુ વચન કીધું છે ને, સંબર નિદ્રા ને મોક્ષ ત્રણ પરિણામ શુદ્ધરૂપ છે, એ પરિણામ છે ત્રણેય, સંબર ધર્મની પર્યાય પણ પરિણામ પર્યાય છે, મોક્ષનો માર્ગ કહો કે ધર્મની પર્યાય કહો કે તેને સંબર નિદ્રા કહો એ શુદ્ધ પરિણામ છે શુદ્ધ પર્યાય છે, કેટલાક અશુદ્ધ રૂપ છે કેટલાક એ બહુ વચન છે, એટલે પુણ્ય પાપ આશ્રમને બંધ, સમજાણું કાંઈ, આવું સમજી શકતો હશે આત્મા, પણ આવું ન સમજ્યું ત્યારે જળ અમૃત હોય છે, એને એમ થશે હું તો મારા આવું પણ શું ન સમજું, કેવળ જ્ઞાન લેવી તાકાત છે તારા, અરે મારા હા માની ગયા છે, અમે સમજી શકીએ તારા જળ અમશે લાકડા રાગ અમશે રાગ ભગવાન ચૈતન્ય જ્યોત મૂર્તિ છે એને કહે છે કે ભાઈ તારી પર્યાયમાં અવસ્થામાં બે પ્રકાર છે. અહીં તો જો ધર્મ પામેલા જીવનું પરિણામની વાત કરી છે, સમજાણું કાંઈ? હા, ઓલાને શુદ્ધ કીધી છે અંદાજી ના, ક્યાંય શુદ્ધ ઓલો થવા લીધા તો અપેક્ષા કરી હતી. આ તો આત્મા શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ ટકાવ છે, શુદ્ધ દ્રવ્ય એની અંતરદ્રષ્ટિ સમ્યક કરતા જે સમ્યક દર્શન થયું એ શુદ્ધ પરિણામ છે. સમ્યક દર્શન શુદ્ધ પર્યાય છે, સમ્યક જ્ઞાન આત્માનું કર્યું એ સમ્યક પર્યાય છે. સ્વરૂપમાં સ્થિરતા કરી આનંદમાં સ્થિરતા એ શુદ્ધ પર્યાય છે, એ શુદ્ધ પરિણામ છે. પરિણામ કહો, પર્યાય કહો, અવસ્થા કહો, દશા કહો, પંડિતજી વાતો સીધી હે? અને કેટલાક અશુદ્ધરૂપ છે, સાધક છે, સાધક જીવ છે, રાગનો ભાગ જેટલો બાકી છે એ પરિણામ અશુદ્ધ છે, એ પુણ્યના પરિણામ અશુદ્ધ છે, દયાદાન વર્તના પરિણામ અશુદ્ધ છે, હિંસા જૂઠાના પરિણામ પણ અશુદ્ધ છે. પણ છે એની પર્યાયમાં ન હોય તો કાંટો કેવો જ્ઞાન સ્થિર થઈ જાય, સમજાણું કાંઈ? મારી વાત નહીં, ટીકા કરનારે પણ કેટલું સહેલું કરીને જગત પાસે મૂક્યું છે. ભાઈ તમે જુઓ, એ અંતરાત્મા, એ પરમાત્માના પુત્ર, એનું શું ના શું પરમાત્માના પુત્ર શું છો ભાઈ? ગંધર્વને તો કયા શાસ્ત્રમાં, જો તમને સર્વજ્ઞના પુત્ર કયા છે? ધવળમાં ગંધર્વને ગૌતમને મહાવીરના પુત્ર કયા છે? ધવળમાં અહીં પરમ અંતરાત્માને પરમાત્માનો પુત્ર કયો છે? ભગવાન આત્મા ચૈતાનંદ જેમાં અનંત અનંત કેવળ જ્ઞાન દર્શન આનંદ એ ગુણમાં પડ્યા છે એવો પરમાત્મા, એનું સમ્યક દર્શન જ્ઞાનનું પરિણામ અંતરાત્મા તે એનો પુત્ર છે, એનો વારસો લેનારો એ છે. એમાં શક્તિ છે, એની વ્યક્તતા પૂરણ કરીને પ્રાપ્ત લેનારો યંત્ર આત્માની પર્યાય છે. કે છે કેટલાક સુદ્રુ પરિણામ છે, પરિણામ કહો કે પર્યાય કહો, એક જ અર્થ છે. ભગવાન આત્મા આમાં પુનરૂપી ન લાગે હો, આમાં વિશેષ સ્પષ્ટ થાય. એમાં આ કઈ વાર્તા નથી કે વાર્તા એક કરી પૂરી થઈ જાય. કે છે કે વસ્તુ જે છે, વસ્તુ જોઈએ તો શુદ્ધ રૂપ ધ્રુવ એક છે, એ અપેક્ષા નવ પ્રકારના પરિણામ તે અપેક્ષા જૂઠા છે. જયારે આ સત છે તો એ અસત છે, એની અપેક્ષા એ, પણ પોતાની અપેક્ષા નવે સત છે. સમજાણું કાંઈ? શું કીધું? વસ્તુ છે, જુઓ ને, વસ્તુ છે ને આત્મા, તો આત્મા પોતાની અપેક્ષા એ દ્રવકાલ દ્રવક્ષેત્રકાલ ભાવની અપેક્ષા આત્મા સત છે, પણ આ અપેક્ષા એ બીજા દ્રવ્યો અસત છે. શું કીધું? ભગવાન આત્મા પોતાના દ્રવક્ષેત્રકાલ ભાવથી છે એ સત છે, અસ્થિ છે, અને પોતાના અપેક્ષા એ પર વસ્તુ નાસ્તી છે. આ અપેક્ષા અસત છે, એ વસ્તુ એની અપેક્ષા એ સત છે, આની અપેક્ષા અસત છે. આત્મા પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવથી સત છે, પરદ્રવ્યના ક્ષેત્રકાળ ભાવથી અસત છે. પરપણ સકોજ બે થઈ જાય, સમજાણું કાંઈ? એમ વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે અપેક્ષા આત્મા સત છે, પર્યાય અપેક્ષા એ અસત છે, પર્યાયમાં નથી એવડી માટી અપેક્ષા અસત છે. પર્યાયમાં નવ પડે પરિણમ અપેક્ષા સત છે, પણ ત્રિકાદ્રવની અપેક્ષા એ અસત છે. વસ્તુ તો એસી છે, એસી છે, ભગવાને કહી છે, કઈ કરી નથી. હે, જેવી વસ્તુ છે એવી ભગવાને જાણી જાણી એવી વાણીમાં આવી આવી એવી છે. દરકાર ન મળે સમજવા ની ને મને એમ આંધળી દોડી હાલ્યો જાય. દોડત દોડત દોડ્યો જેથી મનની દોય, પ્રેમ પ્રતીત વિચારનું ઢૂંકડી ગુરુગમ લેજો જોય. આનંદની કે છે સમજાણો, આત્માના ભાન વિના દોડત 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 દોડ્યો. એ વેગે આ કરું આ કરું, દયા કરું, વ્રત કરું, ભક્તિ કરું, પૂજા કરું, સેવા કરું, હાલ્યો તે હાલ્યો જ એમને. દોડત 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 દોડ્યો જે તીરે મનની રે દોડજનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી. પણ સ્વરૂપના પ્રેમને પ્રતીતથી જોઉં છું તો મારો આત્મા મારી પાસે અહીં છે, એમાં મારે રમવાનું છે, ક્યાંય બહાર જવાનું. પ્રેમ પ્રતીત વિચારો શું કરી, પણ ગુરુ ગમ લે જોડે જોડજનેશ્વર. ગુરુ એમ બતાવે છે તારો આત્મા તારી પાસે, એમાં તું જા. બાદમાં રખડી પુણ્ય પાપના પરિણામમાં રખડી કાંઈ તારા હરાવે એવા. કાલે હું તું સત માનો તો સત ઉદ્દેશમાં હા ઉન્મુખતા બતાવે, સ્વરૂપની સન્મુખતા એ બતાવે છે. એનું નામ ધર્મ કહેવાય, એનું નામ વક્તા કહેવાય, બાકી કહેવાય સમજાય છે માફો. અમારી સાથે આવી પાછા ચોખ્ખી છે માફો. એને કીધા સચ વક્તા ભગવાન આત્મા. એક સમયમાં શુદ્ધ પરમાત્મા સ્વરૂપ એની સન્મુખ થા, બીજાથી વિમુખ થા, વિકલ્પથી નિમિત્તથી વિમુખ થા, સ્વભાવ સન્મુખ થા, એ ગુરુનો ઉપદેશ છે. સમજાણું કાંઈ કેમ કે પરમાત્મા પોતે સત સ્વરૂપ છે બસ, અને તેનો ભાવ તે સતભાવ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સન્મુખનો ભાવ તે સદભાવ છે બસ, એ સદભાવને જ્ઞાનીઓ કહે છે. સમજાણું કાંઈ જણાવે ખરું બોલું કે સદધર્મમાં એ ઉત્તરણ બોલી દીધા છે. સત મહાવ્રત, સત સમિતિ, સમજા ને, સદધર્મ સમિતિ આવે છે ને પાછા બોલું ત્રણે એમાં લીધું. મહાવ્રતમાં સત અસત બધું એમ કે કહે, અને ઓલામાં સંગીતમાં સમિતિમાં સમિતિમાં સત અસત થોડું કહે એમ કહે છે, અને આ સદધર્મમાં એકનું સતનું થોડું ઘણું વાખ્યાન કરે, એકનું સતનું જ સદધર્મ એમ સમજાણું. કરાયો સમજે કઈ બે બે બધું જ્ઞાન કરાવે ને, જ્ઞાન કરાવે છે બોલામાં એક ના આમાં બે આમાં એક છે. કાલે આવ્યું ભાગ્ય પર સત એમ નહીં સત પ્રવૃત્તિ, સત કી પ્રવૃત્તિ વ્રત સમિતિ અને ધર્મ ત્રણમાં આવે છે. ઇનમે જો અંતર હૈ વહ યહી હૈ, અનરત વીરતી માવર્ત મેં તો સત અસત દોનો વિષયો મેં થોડા ભી ઓર બહુત ભી દોનો પ્રકાર સે બોલા જાતા હૈ. સાચું કહે ખોટું આ ખોટું છે એમ એ કહે, સત અસત દોનો વિષયો મેં થોડા ભી ઓર બહુત ભી દોનો પ્રકાર બોલા જાતા, भाषा समिति में सत असत दोनों विषयों में किंतु थोड़ा ही बोला जाता है भाषा समिति, अने सत धर्म में केवल सत विषय में किंतु थोड़ा और बहुत दोनों इस तरह से बोला जाता है। अमृतचंद्र एम आई लिखे तरण पेज का जन एक सत आए महावर्त में सत आए समिति में सत आए आशा समिति सदधर्म सत आए तरण में फेर शू के बोले महावर्त में सत्व सब बड़ी बात करे बात करे एम असत नहीं करा खोटू से आम से आम समझाने भाषा समिति में समझे सत ने असत दोनों विषय में थोड़ा बोले घणूँ आम थोड़ू અને સદ્ધર્મ માં તો એકનું સતત સારા વિતરાલ ભાવ આત્મા અનુમુક્તા એક સત ધર્મ માં એ વાત કરજો યાવે સત્તા મતન પોગાડે આ શૈલી છે થોડી ફેર માર છે શું કે છે સમજાય છે ગાય કે છે કે ભગવાન આત્મા એના પરિણમનમાં પર્યાયમાં કેટલાક પરિણામ શુદ્ધરૂપે પરણમેલી પર્યાય છે સમરેલા મોક્ષ, કેટલીક પર્યાય સાધક છે એટલે અશુદ્ધપણે પણ પરિણમન છે, જો નવ પરિણામોમાં જોવામાં આવે તો તે નવી તત્વ હાચા છે, નવી પરિણામ તરીકે જો પરિણામ હાચા છે, સમજ માં આવે મોટી નવ પરિણામ હે ને પરિણામ તરીકે સાચા હે, જેમ અગ્નિ લાકડા છાણાને આકારે છે આકૃતિ સાચી છે, આકૃતિ સાચી આકૃતિ સસલાના સિંહ છે આકૃતિ તરીકે છે, ઉષ્ણતા તરીકે જૂઠી છે, સમજાણું કાય એમ નવ પરિણામોમાં જોવામાં આવે જીવને અશુદ્ધ પરિણામ તરીકે સંબરનિદ્રા તરીકે મોક્ષ તરીકે એવા પરિણામથી જોવામાં આવે આ તો એની મને સમજે નથી કેટલાક વાંચે તો હે પેલી વાત છે જો આવ્યું નથી એમ છે નહીં તો તારે તો જો નવ પરિણામોમાં જોવામાં આવે કોને ભગવાનને નવ પરિણામ આત્માને જોવામાં આવે તો તે નવી પરિણામ હાચા છે, નવ તત્વ પર્યાય તરીકે હાચા છે, અને જો ચેતના માત્ર જોયું ઓલામાં ઉષ્ણ લીધું અગ્નિ નહીં ભાઈ અગ્નિનો ઉષ્ણ ભાવ એમાં ચેતનનો ચેતના ભાવ વિનાયક ભાવ એકરૂપ વિનાયક ભાવ જો ચેતના માત્ર અનુભવ કરવામાં આવે વસ્તુ તરીકેના દ્રષ્ટિ કરીને ચેતનાનો જો અનુભવ કરવામાં આવે નવી વિકલ્પ પર્યાયો જૂઠા છે એટલે તેના સતમાં ભેદ છે અભેદમાં ભેદ નથી માટે ભેદ જૂઠા છે પૂછાયું જૂઠા જૂઠા હું કે સમજાવવા પોતે વસ્તુ છે ને તો પોતે છે દ્રવ ક્ષેત્ર કાવ ભાવ પોતાની અપેક્ષા પોતે દ્રવ છે ક્ષેત્ર છે કાવચન ભાવ છે અને પોતાની અપેક્ષા બીજું શું છે અદ્રવ છે બીજા વસ્તુ અદ્રવ છે અક્ષેત્ર છે અકાળ છે અભાવ છે આની અપેક્ષાએ બીજા અદ્રવ અક્ષેત્ર અકાળ અભાવ છે એની અપેક્ષાએ સ્વદ્રવ સ્વક્ષેત્ર સ્વકાળ ભાવથી અસ્થિ છે આની અપેક્ષાએ નાસ્તી અસર છે સમજાણું કાય એમ નવપણાના પરિણામની અપેક્ષાએ નવ પરિણામ સાચા છે ચેતા માત્ર સ્વભાવથી જૂઠા છે નવ પરિણામ એમાં નથી માટી છે જૂઠા છે એ અપેક્ષા જૂઠા છે ઉત્પાદન ધ્રુવમાં ક્યાં છે ચેતના માત્ર સ્વભાવ જુઓ ધ્રુવ ચેતના ઉત્પાદન પરિણામ એમાં ક્યાં છે સમજાણું થાય. ઉત્પાતવય 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 તરીકે જોતા હતા છે, કારણ ઉત્પાતવય ધ્રુવયુક્તમ સત. સત ત્રણ થઈને સત છે કે નહીં, કે એટલો ધ્રુવ એ સત છે. એમાં નવી નવી પર્યાય થાય, જૂની અવસ્થા જાય, ધ્રુવ પણ રહે. તો કે છે આત્મામાં આશ્રવના પરિણામ તરીકે જોતો છે, સંવરના પરિણામ જોતો છે, ઉત્પાદ પણ છે, મોક્ષના પરિણામ જોવો તો મોક્ષ પણ એના પરિણામ પણ છે. પરિણામથી જુઓ તો વસ્તુથી જુઓ, ચેતના ભાવથી જુઓ તો પરિણામ તેના ભેદ એના નથી. મત આપી છે કે જૂઠા છે. સમજાણું કાંઈ કેટલાક કે પણ હામાં સમજે એમ કેટલાક કે ભાઈ અમે તો બાયું કહેવાય ને અમને બાયું, પણ બાયું છે જ કે આત્મા. આત્મા બાય નથી, આત્મા બાય નથી, આત્મા બાય નથી, આત્મા નપુંસક નથી, આત્મા શરીરને આકારે થયેલો નથી કોઈ વિતરણ કામ. એટલે પોતાના આકારમાં રહેલો છે. સમજાણું કાંઈ અને જો ચેતના માત્ર અનુભવ કરવામાં આવે ભાવનું લીવું છે ને ધ્રુવ ભાવ નવે વિકલ્પ જૂઠા ભેદ જૂઠા છે. વસ્તુમાં નવ ભેદ નથી, અભેદમાં ભેદ જૂઠા છે. વ્યવહાર અભૂતાર્થ જે કયો છે આ નિશ્ચય ભૂતાર્થ કયો છે આ 11મી ગાથામાં કયો વ્યવહારો અભૂયો વ્યવહાર અભૂતાર્થ છે. કેમ કે ત્રિકાળ દ્રવ્યની અપેક્ષા એ ભેદ છે તે અભૂતાર્થ નામ ત્રિકાળ જનારા નથી, સમય સમય પર્યાય આશ્રય કરવા લાયક નથી. વ્યક્તો દેશીઓ શુદ્ધ ભૂતાર્થ ધ્રુવ વસ્તુ ધ્રુવ એ શુદ્ધ નહીં છે. એ શુદ્ધ નહીં કહો ભૂતાર્થ કહો, એની અપેક્ષા અભૂતાર્થ છે. પણ આ અપેક્ષા અભૂતાર્થની અપેક્ષા આ અભૂતાર્થ કોઈ દી થાય એમ ન થાય પાછું એમાં લગાવે કેટલાક મોક્ષ માર્ગ તરીકે જાણવાના અપેક્ષામાં થાય. જાણવાની અપેક્ષામાં પર્યાયને ભૂતાર્થ કરીને દ્રવ્યને અભૂતાર્થ એટલે ગૌણ કરીને એનું જ્ઞાન કરે. દ્રવ્યને ભૂતાર્થ કરીને પર્યાય અભૂતાર્થ જ્ઞાન જાણવાની અપેક્ષા એ મોક્ષ માર્ગની અપેક્ષા એ તો ત્રિકાળ ભૂતાર્થ ભૂતાર્થ છે. એને માટે ભૂતા ત્રિકાળ મોક્ષ માર્ગ તરીકે સમ્યક દર્શનનો અવલંબન જે છે ભગવાન ધ્રુવ એમાં તો કોઈ દી ભૂતાર્થ મટીને ભૂતાર્થ થાય એની અપેક્ષા એ પર્યાયને પૂતા નવ ને ભૂતાર્થ ત્યાં જો જૂઠાય છે ભૂતાર્થ ત્યાં એકની અપેક્ષા સમજાણું થાય. પણ નવ નવની અપેક્ષા છે ન્યાય વ્યવહાર અભૂતાર્થ કહે તો પર્યાય પર્યાયની અપેક્ષા એ છે. પર્યાય કે કોકની નથી અવસ્તુ નથી, ત્રણ થઈને આખું પ્રમાણનો વિષય છે. અહીં તો નિશ્ચયના વિષયમાં જોઈએ એકરૂપ ચેતનાનો વિષય દેખાય, નવની પર્યાયનો વિષય કે ગૌણ થઈ ગયો એટલે ભૂતાર્થ. ગૌણ કરીને વ્યવહાર કયો અને વ્યવહાર કહીને જૂઠો કયો, અભાવ કરીને વ્યવહાર કયો અને જૂઠો કયો એમ નથી. એ વાત બહુ જૂનું છે, બહુ આમાં મહેનત કરવી પડશે. એટલે પૈસાથી કે મગર વગર મહેનત. એ હાથનો શ્લોક થયો બરાબર સમજાવવાનું નહીં પણ હાથે કઈ સમજી ના કે આ રીતે કીધું છે કે પ્રમાણ કીક એટલું ભલે છે નહીં આગળ ગોઠવીશ. આ રીતે તમે કહેવા માંગો છો એટલું તો એના ખ્યાલમાં આવવું જોઈએ કે નહીં સમજાવું કા એને પછી અંદરમાં બેસવું કે નહીં વળી જુદી રાખો. આ રીતે તમે કહેવા માંગો એમ વાતી આ રીત આ છે આ રીતે કહેવા માંગે છે આમ છે એ તો એના ખ્યાલમાં મૂકી કે નહીં
બરાબર.
આઠમો શ્લોક કહેશે
આ વચ્ચે જરૂર